એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ પ્રભાવશાળી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, અનિતા દેસાઈની ક્લિયર લાઇટ ઓફ ડે.
હા, બિલકુલ. 1980માં આવેલી આ કૃતિ અને બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ પણ થયેલી.
બરાબર. અનિતા દેસાઈ, જેમનો જન્મ 1937માં, એમનું લેખન ખાસ કરીને પાત્રોના મનોવૈજ્ઞાનિક ઊંડાણ માટે જાણીતું છે, નહીં?
ચોક્કસ. એમના પાત્રો, ખાસ કરીને સ્ત્રી પાત્રોના આંતરિક વિશ્વ, એમની ચિંતાઓ, સંબંધો, એ બધું બહુ સંવેદનશીલતાથી આલેખે છે. અને એમની શૈલી પણ એમ કે બહુ ચોક્કસાઈવાળી અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ હોય છે.
હા, અને ક્લિયર લાઇટ ઓફ ડેમાં આ બધું જ જોવા મળે છે. સ્થળ છે જૂની દિલ્હીનું એક ઘર, જર્જરિત મકાન.
અને આ કોઈ મોટા ઘટનાક્રમવાળી વાર્તા નથી, પણ સ્મૃતિઓ, ભૂતકાળના પડઘા, એના પર ચાલતી વાર્તા છે. દાસ પરિવારની આસપાસ વણાયેલી.
તો મુખ્યત્વે ચાર ભાઈ બહેનો છે, ખરું ને? એમની આસપાસ આખી વાત ફરે છે.
હા, વાર્તાની શરૂઆત જ ઉનાળાની ગરમી અને પેલા જૂના ધૂળિયા ઘરના વાતાવરણથી થાય છે. તારા, જે નાની બહેન છે અને પરણીને વિદેશ રહે છે, એ ઘણા વર્ષો પછી પાછી આવે છે.
અને એને આવવાથી જાણે બધું પાછું સળવળે છે, ભૂતકાળ.
બિલકુલ. એ જાણે એમ કે એક ટ્રિગર જેવું કામ કરે છે, એના આવવાથી સ્મૃતિઓનો પ્રવાહ શરૂ થાય છે.
તો આ ચાર ભાઈ બહેનો કોણ કોણ છે, થોડો પરિચય આપો ને.
સૌથી મોટી બહેન બિમલા, એટલે કે બિમ, એ ઘરમાં જ રહી ગઈ છે, કોલેજમાં ઇતિહાસ ભણાવે છે. પછી તારા, જે હમણાં આવી.
હા.
પછી મોટો ભાઈ રાજા, એ હાલ એમની સાથે નથી રહેતો, પણ એની અસર, એની યાદો, એ બહુ પ્રબળ છે. અને સૌથી નાનો ભાઈ બાબા, જે માનસિક રીતે એમ કે વિકસિત નથી, બાળક જેવો જ રહી ગયો છે.
અને આ ઘર, તમે કહ્યું એમ, એ પણ જાણે એક પાત્ર જેવું જ છે.
હા, ચોક્કસ. એ ઘર જાણે એમની સામૂહિક સ્મૃતિઓનું પ્રતીક છે. પ્રેમ, ઉપેક્ષા, આઘાત, બધું જ એ દિવાલોમાં સમાયેલું છે.
અને આ બધામાં કેન્દ્રમાં કોણ છે? કોના દૃષ્ટિકોણથી વાર્તા વધુ કહેવાય છે?
મુખ્યત્વે બિમ, બિમલા દાસ, એ નવલકથાનું હૃદય છે, એમ કહી શકાય. બુદ્ધિશાળી, સ્વતંત્ર, પણ થોડી સિનિકલ, એટલે કે નિરાશાવાદી જેવી.
કેમ? એનામાં કડવાશ કેમ છે?
એને લાગે છે કે એને પાછળ છોડી દેવામાં આવી છે. રાજા અને તારા બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા, પણ એ રહી ગઈ. ઘરની જવાબદારી, બાબાની સંભાળ, એ બધું એના માથે આવ્યું, એટલે એક રોષ છે એના મનમાં.
અને આ રોષ ખાસ કોના પ્રત્યે છે?
રાજા પ્રત્યે, ખાસ કરીને રાજા પ્રત્યે. એક સમયે રાજાને બહુ જ માનતી હતી, એના સપનાઓને ટેકો આપતી હતી, પણ પછી
શું થયું? પછી
રાજા યુવાનીમાં કવિ હતો, ઉર્દુ શાયરીનો શોખીન. એમના મકાન માલિક હતા હૈદર અલી, બહુ સંસ્કારી માણસ. રાજા એમનાથી બહુ પ્રભાવિત હતો.
ઓકે.
પણ ભાગલા પછી હૈદર અલીનો પરિવાર હૈદરાબાદ જતો રહ્યો અને રાજા પણ એમની પાછળ ગયો. એમની દીકરી સાથે લગ્ન કર્યા અને એમ સમજો ને, એ ત્યાં જ સ્થાયી થઈ ગયો, સફળ બિઝનેસમેન બની ગયો.
એટલે એણે જાણે જૂનો પરિવાર અને જૂનું જીવન છોડી દીધું.
હા, અને બહેનોને, ખાસ કરીને બિમને, આ એક પ્રકારનો વિશ્વાસઘાત લાગ્યો. અને પછી પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે રાજાએ, જાણે પોતે હવે મકાન માલિક હોય એમ, બિમને એક પત્ર લખ્યો.
પત્ર શેના વિશે?
એમના જ ઘરમાં રહેવા માટે ભાડું વધારવા બાબતે. એકદમ ઠંડો, ઔપચારિક પત્ર, જાણે બિમ કોઈ અજાણી ભાડુઆત હોય. આ વાત બિમને વર્ષો સુધી ખૂંચતી રહી, એ અપમાન.
બાપરે, આ તો બહુ સમજાય એવી વાત છે કે કેમ રોષ હોય. તો બિમને આખી સફર આ રોષમાંથી બહાર નીકળવાની છે.
હા, તારાના આવવાથી એ ભૂતકાળનો સામનો કરવા મજબૂર થાય છે અને ધીમે ધીમે, પીડાદાયક રીતે, પણ એ પોતાના ગુસ્સાને સમજે છે અને અંતે એ પત્ર ફાડી નાખે છે.
ઓહો, એક મોટો વળાંક હશે.
બહુ મોટો. એ ક્ષમા તરફનું પહેલું પગલું છે. એ સમજે છે કે પરિવાર બોજ નથી, પણ એના અસ્તિત્વનો ભાગ છે. અંતે એ પ્રેમ અને ક્ષમાની સ્થિતિએ પહોંચે છે. એક જગ્યાએ સરસ વાક્ય છે.
કયું?
કે એની આંતરિક દ્રષ્ટિથી એ જોઈ શકી કે કેવી રીતે એનું ઘર અને એનો ઇતિહાસ એને એની બહેન અને ભાઈઓને જોડે છે, એક પરિવાર બનાવે છે.
વાહ, ખૂબ સરસ. હવે તારાની વાત કરીએ, એ બીમથી સાવ જુદી લાગે છે.
હા, તારા એટલે નિષ્ક્રિયતા, પેસિવિટી. એ હંમેશા સુરક્ષા શોધે છે, સંઘર્ષ ટાળે છે. લગ્ન કરીને વિદેશ જતી રહીએ પણ જાણે, બાળપણના એ ઘરમાંથી ભાગી છૂટવા માટે.
એનામાં કોઈ ડર હતો ભૂતકાળનો?
હા, નવલકથામાં પાછળથી એક ઘટના આવે છે બાળપણની. ક્લબમાં કોઈ પાર્ટીમાં અપમાનિત થઈને એ કૂવામાં સંતાઈ જાય છે. એ ઘટના એના મનમાં ઊંડો ડર અને અસલામતીની ભાવના રોપી દે છે.
ઓહ, એટલે એનું પાછા આવવું એના માટે પણ સહેલું નથી. એને પણ ભૂતકાળનો સામનો કરવો પડે છે.
બરાબર. એ જે ઘરથી ભાગી હતી ત્યાં પાછા આવીને એ જ દબાયેલી યાદો સામે આવે છે. પણ ધીમે ધીમે એ બીમની પીડાને સમજવા લાગે છે અને પોતાના ભાગી જવાવાળા જીવનની મર્યાદાઓ પણ કદાચ એને દેખાય છે.
અને રાજા, એ તો અત્યારે હાજર નથી પણ એની અસર બહુ છે.
હા, રાજા એટલે મહત્વાકાંક્ષા, રોમેન્ટિક સ્વભાવ, યુવાનીમાં કવિ, પણ પછી પ્રેક્ટિકલ બની ગયો, ધનવાન બન્યો, બીજા વધુ આકર્ષક લાગતા પરિવાર સાથે જોડાઈ ગયો. પણ લેખિકા સવાલ ઉઠાવે છે કે આ પસંદગીની ભાવનાત્મક કિંમત શું હતી?
અને સૌથી નાનો ભાઈ બાબા, એનું શું મહત્વ છે?
બાબા એટલે જાણે સમયમાં થીજી ગયેલો એક અંશ. એ માનસિક રીતે બાળપણમાં જ અટકી ગયો છે, મોટાભાગે ચૂપ રહે છે. એની દુનિયા એના ગ્રામોફોન અને 1940ના જૂના રેકોર્ડ્સ પૂરતી સીમિત છે.
ગ્રામોફોન?
હા, એ સતત એ જ જૂના ગીતો વગાડ્યા કરે છે. એ જાણે પરિવારના પોતાના અટકેલા વિકાસનું, ભૂતકાળમાંથી બહાર ન નીકળી શકવાનું પ્રતીક છે.
એટલે એ ભૂતકાળને જીવંત રાખે છે
એક રીતે. હા, એ બદલાતો નથી, ક્યાંય જતો નથી. એ ઘર સાથે, બીમ સાથે જડાયેલો છે. બીમ માટે એની સંભાળ એ બોજ પણ છે અને કદાચ એક હેતુ પણ. અને અંતે એ આ જવાબદારીનો સ્વીકાર કરે છે જે એની શાંતિનો ભાગ બને છે.
તો આ પાત્રો થયા. હવે વાર્તાનો પ્રવાહ, તમે કહ્યું એમ, એ સમયમાં આગળ પાછળ જાય છે.
હા, મુખ્યત્વે ચાર ભાગ છે. પહેલો ભાગ વર્તમાનનો છે. તારા આવે છે, ઘરમાં તણાવ છે, બીમની વાતોમાં ધાર છે, બાબા ગ્રામોફોન વગાડે છે, ભૂતકાળના પડછાયા દેખાય છે, માતા પિતાની ઉપેક્ષા, પેલી મીરા માસીની વાત. બીજો ભાગ આપણને સીધો 1947માં લઈ જાય છે. ભાગલાનો સમય, કિશોરાવસ્થા, બહારની અરાજકતા અને ઘરની અંદરના તણાવ, રાજા અને હૈદર અલીનો સંબંધ, રાજાની બીમારી, બીમ સાથેની નિકટતા અને પછી હૈદર અલીનું જવું, આ બધું અહીં આવે છે.
આ ભાગ બહુ મહત્વનો લાગે છે, પાયો નંખાય છે જાણે.
બિલકુલ. પાત્રોના મૂળ સંબંધો અને ભવિષ્યના સંઘર્ષના બીજ અહીં રોપાય છે. ત્રીજો ભાગ હજી પાછળ જાય છે. બાળપણમાં માતા પિતાની ગેરહાજરી વધુ સ્પષ્ટ બને છે. પેલી કૂવાવાળી ઘટના અહીં આવે છે. મીરા માસીનું આગમન અને એનું ધીમું પતન પણ અહીં દેખાય છે.
એટલે એક ઉપેક્ષિત બાળપણનું ચિત્ર છે.
હા, જ્યાં ભાઈ બહેનો ફક્ત એકબીજાના આધારે જ જીવે છે, જે એમના બંધનને અત્યંત તીવ્ર પણ બનાવે છે અને પાછળથી એટલું જ પીડાદાયક પણ.
અને ચોથો ભાગ?
ચોથો ભાગ પાછો વર્તમાનમાં આવે છે, પરાકાષ્ઠા માટે. બીમનો વિસ્ફોટ, રાજાનો પત્ર ફાડી નાખવો, તારા સાથે સમાધાન, એ બધું અહીં બને છે. વાર્તાપૂર્ણ વર્તુળમાં ફરે છે.
આ રચના જ સ્મૃતિ કેવી રીતે કામ કરે છે એને દર્શાવે છે, નહીં?
ચોક્કસ. એ રેખીય મઠીર હોતી, એક યાદ બીજીને ખેંચી લાવે છે. દેસાઈએ એ બહુ ખૂબીથી પકડ્યું છે.
તો હવે મુખ્ય વિષયો પર વાત કરીએ. પહેલો તો સ્પષ્ટ છે, સ્મૃતિ અને ભૂતકાળ.
હા, ભૂતકાળ અટલ છે, એ વર્તમાનને ઘડે છે. આપણે એનાથી ભાગી શકતા નથી. પેલું ઘર પોતે જ એનું ભૌતિક સ્વરૂપ છે. પાત્રોનો સંઘર્ષ છેવટે તો પોતાના ઇતિહાસ સાથેનો જ છે.
બીજો વિષય, પરિવાર અને ક્ષમાનો.
પરિવારના બંધનો કેટલા જટિલ, પ્રેમ પણ છે, ગુસ્સો પણ. નવલકથાની મુખ્ય યાત્રા બીમની છે, રોષથી ક્ષમા સુધીની. અને સંદેશ એવો નીકળે છે કે સાચી મુક્તિ ભાગી જવામાં નથી, પણ સ્વીકાર અને સમાધાનમાં છે.
ક્ષમા કરવી સહેલી નથી હોતી, છતાંય શક્ય છે એમ દેસાઈ બતાવે છે.
હા, દાયકાઓની પીડા પછી પણ, એ આશાનો સંદેશ છે.
સમયની વાત પણ રસપ્રદ છે. પેલો ગ્રામોફોન સમય ચક્રિય છે એવું.
હા, સમય જાણે ગોળ ગોળ ફરે છે. ભૂતકાળ અને વર્તમાન એકબીજામાં ભળેલા છે. બાબાનો ગ્રામોફોન એનું પ્રતીક છે. બિમ ઇતિહાસ ભણાવે છે, પણ પોતાના ઇતિહાસમાં જ ફસાયેલી છે. જ્યારે એ આ ચક્રિય સ્વરૂપને સમજે છે, ત્યારે શાંતિ મળે છે.
સ્ત્રીઓની સ્થિતિનો મુદ્દો પણ છે બિમ અને તારાના માધ્યમથી.
હા, બિમ સ્વતંત્રતા પસંદ કરે છે, પણ એકલતા મળે છે. તારા સુરક્ષા પસંદ કરે છે, પણ સ્વાયત્તતા ગુમાવે છે. લેખિકા બતાવે છે કે એ સમયની સ્ત્રીઓ માટે પસંદગીઓ કેવી મર્યાદિત હતી અને દરેક પસંદગીની એક કિંમત હતી. કોઈ એકને સાચી કે ખોટી નથી ઠેરવતા.
અને પેલું સ્થગિતતા વિરુદ્ધ પરિવર્તન, ઘર અને બહારની દુનિયા.
બરાબર. ઘર એટલે જૂની ક્ષીણ થતી વ્યવસ્થા. રાજા અને બકુલ, તારાનો પતિ, જેવા પાત્રો નવા આગળ વધતા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. નવલકથા સૂચવે છે કે ભૂતકાળ સાથે જીવતા શીખવું પડે છે, એનાથી નાશ પામ્યા વગર. સ્મૃતિ અને પ્રગતિ વચ્ચે સંતુલન જરૂરી છે.
દેસાઈની શૈલી વિશે થોડી વધુ વાત કરીએ. એમની વર્ણન કરવાની રીત.
એમનું ગદ્ય ખૂબ સંવેદનાત્મક છે. ઇમેજરી એટલે કે કલ્પનાનો ઉપયોગ અદ્ભુત છે. ગરમી, ધૂળ, માખીઓનો અવાજ, ફૂલોની ગંધ, આ બધું વાતાવરણને એકદમ જીવંત બનાવે છે. એ સુસ્તી, એ ક્ષય, એ બધું આપણે અનુભવી શકીએ.
અને પાત્રોના મનમાં ઉતરવા માટે ચેતનાનો પ્રવાહ જેવી ટેકનિક વાપરે છે ને.
હા હા,
ખાસ કરીને બિમના વિચારોમાં વાર્તા વર્તમાનમાંથી સીધી લાંબી સ્મૃતિઓમાં સરી પડે છે.
આપણને પાત્રોના મનમાં ભૂતકાળ કેવી રીતે જીવંત છે એનો અનુભવ થાય છે.
પ્રતીકોની વાત તો આપણે કરી, ઘર, કૂવો, ગ્રામોફોન, આ બધું વાર્તાને ઊંડાણ આપે છે.
ચોક્કસ. દરેક પ્રતીક કથાના કોઈને કોઈ વિષય સાથે જોડાયેલું છે અને એને વધુ સ્પષ્ટ કરે છે.
તો એકંદરે ક્લિયર લાઇટ ઓફ ડે એક બહુસ્તરીય નવલકથા છે, જે ફક્ત એક પરિવારની વાત નથી કરતી, પણ માનવ સ્વભાવ, સમય અને સંબંધો વિશે ઘણું કહી જાય છે.
હા, અને એનો સ્થાયી સંદેશ એ જ છે કે ભૂતકાળનો સામનો કર્યા વગર છૂટકો નથી, પણ ક્ષમા અને સ્વીકૃતિ શક્ય છે. અને આખરે આપણા સંબંધો ભલે ગમે તેટલા જટિલ હોય, એ જ આપણી તાકાત છે. એને દિવસના સ્પષ્ટ પ્રકાશમાં જોવાથી જ સાચી સમજ અને શાંતિ મળે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.